नहीं ओ अंधविचार ज्ञान।
129मी गाथामां रोग वैद्य पथ्ય અને ઔષધ આ ચાર વાતો છે। ભગવાન બુદ્ધ આ શબ્દો વાપરતા હતા। રોગ અને રોગના કારણો છે, આવો રોગ મટી શકે છે તેનો ઉપાય છે, અથવા દુઃખ છે, દુઃખના કારણો પણ છે અને દુઃખમાંથી મુક્ત થઈ શકાય છે, મુક્ત થવાના ઉપાયો પણ છે। ભગવાન મહાવીર કહેતા હતા કે મોક્ષ છે અને બંધ પણ છે, બંધના કારણો પણ છે અને મોક્ષનો ઉપાય પણ છે। આ ગાથાના ચાર મહત્વના શબ્દો, એક આત્મભ્રાંતિ, તેના જેવો બીજો કોઈ રોગ નથી। દવાની સાઈડ ઇફેક્ટ ગમે તેટલી હશે એ કાબૂમાં આવે તેવું વિજ્ઞાન આજે વિકાસ પામી ગયું છે। પરંતુ ધારો કે વિજ્ઞાનથી પર એવા રોગો હોય કે જે વિજ્ઞાનને પણ ગાંઠતા ન હોય તો એ રોગો બહુ તો શું કરશે, એ દેહને ખતમ કરશે। રોગની સત્તા આત્મા ઉપર નથી, દેહ ઉપર છે। વધુમાં વધુ દેહ નહીં રહે। આ ભ્રાંતિ નામનો રોગ એવો છે કે તેની સત્તા આત્મા ઉપર છે અને અનંતકાળથી તેણે આત્માને જન્મ અને મરણ સાથે જોડી દીધો છે। આ રોગને કારણે જીવનમાં દુઃખો સર્જાય છે। આ રોગની ગંભીરતા સમજી લ્યો। શારીરિક રોગો જરૂર ગંભીર છે, પરંતુ તેના કરતાં માનસિક રોગો વધારે ગંભીર છે। આધ્યાત્મિક રોગો સૌથી વધારે ગંભીર છે, એ આત્માને સ્પર્શેલા છે। જે આત્માના અસ્તિત્વનું જ્ઞાની પુરુષો સાચું પ્રતિપાદન કરે છે અને જેને મેળવવા મુમુક્ષુ સાધક સંસારનો ત્યાગ કરી વિરક્ત બને છે। યોગીઓ યોગની સાધના કરે છે, ધ્યાનીઓ ધ્યાનની સાધના કરે છે, તપસ્વીઓ તપની સાધના કરે છે, બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, ઉપનિષદો જે આત્માના વખાણ કરે છે અને વેદો જેના ગીત ગાય છે તે આત્માનો ઇનકાર કરવા, તેનું નામ ભ્રાંતિ છે।
હેલો, આત્મા છે એમ કહેનારા અનેક શાસ્ત્રો હોવા છતાં આત્મા નથી તેવી ભ્રાંતિમાં ભ્રમણામાં રહે તેના જેવો બીજો કોઈ રોગ નથી। દુઃખ જીવનમાં છે જ નહીં, જીવન તો આનંદમય છે અને આનંદ આપણો સ્વભાવ છે। કબરજી વારંવાર કહેતા હતા, સુન સુન મોહે આવત હાંસી, પાણી મેન પિયાસી। માછલાઓ પાણીમાં છે, તળાવો પાણીથી છલોછલ ભરેલા છે, એવા પાણીમાં માછલાઓ બૂમ પાડે છે કે અમે તરસ્યા છીએ, તે સાંભળી મને ખરેખર હસવું આવે છે। કોણ એને કહે કે તમે પાણીમાં જ છો તો તરસ્યા ન રહી શકું, માછલા સમજે કે ન સમજે, પણ આપણે સમજવું જરૂરી છે કે આનંદ મારા આત્માનો સ્વભાવ છે, આ રિયલ સાહજિક નોર્મલ અવસ્થા। એમ જો જોઈએ તો તમે આનંદ સ્વરૂપ જ છો, પરંતુ દુઃખ દેખાય છે, તેથી કંઈક ગરબડ લાગે છે। બાળક આનંદમાં છે, પક્ષીઓ કલરવ કરે છે, કોયલ ગીત ગાય છે, મોર કળા કરે છે, વનરાજીઓ ખીલે છે, છોડ ઉપર ગુલાબ નૃત્ય કરે છે, આકાશમાં પૂર્ણિમાનો ચંદ્રમા છે, ધોધમાર કરતી નદીઓ વહે છે, હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય છે, ક્યાં આનંદ નથી? તું કેમ દુઃખી છો? તને તારું ભાન નથી, માટે દુઃખ આપનાર ભ્રાંતિ છે। ભ્રાંતિ આપણું સુખ લૂંટી લે છે। અમસ્તા અમસ્તા આપણે દુઃખી થઈએ છીએ। વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે અમથો અમથો ટીચાય છે, તેમ જ્ઞાની પુરુષ કહે છે કે અમથો અમથો દુઃખી થાય છે। આ આશ્ચર્ય છે, જ્ઞાની પુરુષ બૂમ પાડીને કહે છે કે તમે દુઃખી ન હો, અમૃતસ્ય વય પુત્રા, આપણે તો અમૃતના પુત્રો છીએ, આનંદ રસથી ભરેલા છીએ, આનંદના સાગર છીએ, આ આનંદ ભ્રાંતિએ જોતી લીધો છે, માટે પરમ કૃપાળુ દેવ કહે છે આનાથી મોટો બીજો રોગ હોય ન શકે, જે ક્ષણે ભ્રાંતિ મટે છે તે ક્ષણે આનંદનો ધોધ વરસે છે.
વ્યવહારની ભૂમિકામાં, બહારના સંજોગોમાં, બહારની પ્રવૃત્તિમાં દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય તો પણ જો અંદરથી ભ્રાંતિ દૂર થઈ હોય તો સુખના સાગરમાં જ તે ડૂબકી મારે છે. સીતાજીને દુઃખ પડવામાં કંઈ બાકી ન હતું, છતાં ક્યારેય તેમણે ફરિયાદ કરી નથી, કારણ કે તેમને ભ્રાંતિ નથી. આપણે બેઠા હોઈએ અને પંખો બંધ થાય તો તુરત જ બૂમ પાડીએ કે મરી ગયા. મરી ગયો હોય તો તું બોલે કઈ રીતે? આટલું પણ દુઃખ સહન કરવાની આપણી તૈયારી નથી. ભ્રાંતિ મટે તો દુઃખ મટે, ભ્રાંતિ મટે તો માયા મટે, મોહ મટે અને અશાંતિ પણ મટે. દુઃખ મટાડવા આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્યાં જવું, કોની પાસે જવું, ક્યાં મટશે આ ભ્રાંતિ, કોણ સમજાવશે અને કે આ ભ્રાંતિ છે, આ ભ્રાંતિ છે એનું આપણને ભાન નથી. એક મોટું આશ્ચર્ય છે, આ તમારી ભ્રાંતિ છે એવું જ્યાં સાંભળવા મળે એ સત્સંગ છે. સત્સંગ કોઈ મીટિંગ નથી, તેને સભા કહેવી કે મીટિંગ કહેવી એ ભૂલ છે. સત્સંગ એક એવું વાતાવરણ છે કે જ્યાં આપણને આત્મભ્રાંતિ જેવો શબ્દ સમજાય છે. બીજી વાત સાંભળવા બધે મળશે. બાપ દીકરાને કહેશે ચોપડા બરાબર રાખજે હો, નહીં તો ઇન્કમટેક્સ વાળા લોહી પી જશે. પણ એમ કહે ખરા કે આત્માની ભ્રાંતિ તને થઈ છે? ના, એવું નહીં કહે. આત્માની ભ્રાંતિનું ભાન જ્યાં થાય તે સત્સંગ. ભાન જે કરાવે અને મટાડે તેને કહેવાય સદગુરુ. સદગુરુ બે કામ કરે, ભાન કરાવે અને રોગ મટાડે.
બે, રોગ મટાડવા માટે સદગુરુ કુશળ જાણકાર વૈદ્ય છે. સુજાણ એટલે અનુભવી, સક્ષમ, સામર્થ્યવાન, કુશળ વૈદ્ય છે. આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય તે સદગુરુ બરાબર જાણે છે. પરંતુ સવાલ એ છે કે પોતાની જાતને સદગુરુને સોંપવી પડે. માટલું કુંભાર ગળતો હોય ત્યારે માટી વિરોધ કરતી નથી, કંઈ કહેતી નથી. બીજ ખેડૂતના હાથમાં મુકાઈ જાય છે, લાકડું સુથારના હાથમાં મુકાઈ જાય છે, તેમ શિષ્ય સદગુરુના હાથમાં મુકાઈ જાય તો કામ થઈ જાય, તો જ કામ થાય. આ જેવી તેવી ઘટના નથી, મોટી ઘટના છે. આરસપહાણનો પથ્થર શિલ્પી પાસે જાય છે અથવા શિલ્પી આરસપહાણ પાસે જાય છે, તેના હાથમાં ટાંકણું અને હથોડો છે, તે કામનો આરંભ કરે છે. પહેલો જ ઘા શિલ્પી હથોડાથી કરે અને આરસપહાણ ના પાડે કે સાહેબ તમારો હથોડો છીણી લઈ લો તો તેમાંથી ભગવાનની મૂર્તિ નહીં બને, ભગવાનને મંદિરમાં બિરાજમાન કેમ કરશો, અને કરોડો રૂપિયા ખર્ચતા પણ મૂર્તિ વિના મંદિર નહીં બને. આરસપહાણ પોતાની જાતને શિલ્પીના હાથમાં સોંપી દે છે અને શિલ્પી મૂર્તિ કંડારે છે. શિષ્ય ગુરુના હાથમાં પોતાની જાતને સોંપી દે છે.
ગુરુ પાસે જવું, નમસ્કાર કરવા, વંદન કરવું, સાહેબ આજ્ઞા આપો એમ આજ્ઞા માગવી, પણ તેનું પાલન ન કરવું અને પ્રવચન સાંભળી કહેવું કે શું સરસ પ્રવચન આપ્યું. આવું કહેવા છતાં અંદર પોતાની જાત ઉપર પોતાનો કંટ્રોલ મૂકી શકતો નથી. એક વખત જાત ઉપર પોતાનો કંટ્રોલ છોડી દો, સદગુરુને તમારી જાત સોંપી દો. અસદગુરુ કે કુગુરુના હાથમાં ફસાતા નહીં, પણ સદગુરુ જો મળી જાય તો પાછું વળીને ન જોશો. જાત આપી દો, તેમને કહો કે લો અમારી જાત. સ્વ સ્વામિત્વ વિસર્જન. સદગુરુ તો સુજાણ વૈદ્ય છે, તેઓ ઔષધ આપે છે, સાથે એક શરત છે, ચરી પાડવી પડે. ચરી એટલે પરેજી. પથ્ય, કેટલાક વૈદ્યો કડક થઈ ચરી પડાવે છે, તેમ બધાને વૈદ્ય કરતા ડોક્ટર વધારે ફાવે છે. વૈદ્ય તો કહેશે કે ખાવાનું બંધ કરો, પેટમાં મઢ ભરાણો છે, આંતરડા સાફ કરવા પડશે, હવે તેમાં નવું કંઈ નાખશો નહીં, નખાશે નહીં. આવું પથ્ય પાડવું કહે તે આપણને અનુકૂળ આવતું નથી.
ત્રણ, ગુરુ આજ્ઞા જેવું બીજું કોઈ પથ્ય નથી અને ઔષધ છે વિચાર અને ધ્યાન. બંને પ્રક્રિયાઓ એક નથી, જુદી છે. વિચાર શબ્દ પાછળ એક શબ્દ જોડવો પડશે, એ છે તત્વ વિચાર, આત્મવિચાર અથવા સ્વરૂપ વિચાર, બ્રહ્મ વિચાર, નિજ વિચાર અથવા આધ્યાત્મિક વિચાર. અહીં એ શબ્દ જોડ્યો નથી, પણ અધ્યાત્મનું શાસ્ત્ર છે તેથી તત્વ વિચાર એમ ખ્યાલ આવવો જોઈએ. આત્મા શબ્દ જો જોડાશે જોડશે તો આત્માનો વિચાર, પરમાર્થનો વિચાર, મંગળ વિચાર, કલ્યાણનો વિચાર, આધ્યાત્મિક વિચાર, સત્યનો વિચાર, અસ્તિત્વનો વિચાર, અધિષ્ઠાનનો વિચાર, આત્મતત્વ તેનો વિચાર. વિચારની પ્રક્રિયામાં મન પાસેથી કામ લેવાનું છે. અહીં મનને કામ લગાડવાનું છે, મનને બિલકુલ તત્વના વિચારમાં ડૂબાડી દેવાનું છે જેથી મન શુદ્ધ વિચાર ન કરે, ક્યાંય ભટકે નહીં, ક્યાંય બહાર પણ ન જાય, આડુંઅડું જાય નહીં, કલ્પનાની ઝાડ ગૂંથે નહીં, બીજો કોઈ વિક્ષેપ ઉત્પન્ન ન કરે અને મન એવું ડૂબી જાય કે અશુભ વિચાર ન કરે, મલિન વિચાર ન કરે, દુષ્ટ વિચાર ન કરે, અર્થધ્યાન ન કરે. મનને ત્યાં કામ તો કરવાનું જ છે, પરંતુ મનને ત્યાં અત્યંત ગહન કામ આપવાનું છે, અત્યંત સૂક્ષ્મ વિચાર કરવાની પ્રક્રિયા. આ વિચારની પ્રક્રિયાથી મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે. પ્રજ્ઞા બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ અવસ્થા છે.
પ્રતિકોણમાં આ સૂત્ર છે, શ્રદ્ધા છે, મેઘા એટલે પ્રજ્ઞા, અતિન્દ્રિય તત્વોનો વિચાર કરવાની ક્ષમતા જે બુદ્ધિમાં છે તે બુદ્ધિને પ્રજ્ઞા કહે છે. પુનરાવર્તન કરીને, આપ મનનું કામ ત્યાં નથી, મન ત્યાં નહીં પ્રવેશ કરી શકે, આ મન ત્યાં નહીં ચાલે, આ મન ઘસાયેલું છે, ભંગાર અટારો છે. આપણે મન પાસેથી ઘણું જ બિનજરૂરી કામ લીધું છે અને પહેલા ઠેકાણે પાડવાનું છે. આપણે અત્યાર સુધી કેવું કામ લીધું છે, આ 10 ના 20 કરવાના છે. કયો શેર ખરીદવો અને ક્યાં નાણાં મૂકવા, પૈસા સલામત તો છે ને, પછી તમે મારી સાથે કેમ ઝઘડ્યા, આણે મારું કહ્યું કેમ ન માન્યું. અત્યાર સુધી મનને આવા કામોમાં જોડી ખલાસ કરી નાખ્યું છે. આવું ઘસાઈ ગયેલું મન પરમાત્માના ધ્યાનના કામમાં નહીં આવે. મનને ઘડવું પડશે, મનને બુદ્ધિને પ્રજ્ઞા બનાવવી પડશે, કારણ કે પ્રજ્ઞા જ અતીન્દ્ર તત્વમાં પ્રવેશ કરી શકે છે.
જરા ગહન વાત છે, પણ સમજવા કોશિશ કરજો. મન પાસે કામ લેવું છે. વિચારની સાધના એ સ્વતંત્ર પ્રક્રિયા છે. તત્વ વિચાર દ્વારા મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે. આ થઈ વિચારની પ્રક્રિયા. બીજી છે ધ્યાનની પ્રક્રિયા. ધ્યાનની પ્રક્રિયામાં મનનું કામ બંધ કરવું, મનની દુકાન જ બંધ કરવાની છે. મન કામ જ ન કરે, એ કામ કરતું મટી જાય એટલે મન મટી જવું. આ મનનું મટી જવું એ વિક્ષેપ વિશેષ અવસ્થા છે. મન મટી જાય એને કબીરજી અમનસ્તક અવસ્થા કહે છે. મન સાત્વિક અવસ્થા પણ કહેવાય છે. મન મટી જાય એટલે માયા મટી જાય, અને માયા ગઈ તેનો સંસાર પણ ગયો. સંસારને મટાડવાની પદ્ધતિ તો આ જ છે. ધ્યાનમાં મન તૂટી જાય છે. તમે મંદિરમાં જાઓ, પૂજા કરો, શાસ્ત્ર વાંચો, આશ્રમમાં જાઓ, આત્મસિદ્ધિની પારાયણ કરો, આ બધું કરશો પણ ધ્યાન કરતા નથી. મન મટાડવા ધ્યાન કરવું પડશે. ધ્યાન એટલે મનનું મૃત્યુ. ધ્યાનમાં મન રહી શકતું નથી. મન કા મિટ જાના ઉસકો ધ્યાન કહેતે હે, એટલા માટે મન કહે છે કેમ ધ્યાન યમરાજ છે. ધ્યાન એક એવી અવસ્થા છે કે જ્યાં મન મટી જાય છે. મન કહે છે કે મને કંઈક ને કંઈક કામ આપો. મનને વિચાર કરવાનું કામ જ ન આપો તો મન મટી જાય. મન મટી જાય તો માયા મટી જાય. માયા મટી જાય તો સંસાર મટી જાય. તો મનને મટાડવા ગંભીર ઔષધ્ય છે ધ્યાન. વિચારની ધારા અને ધ્યાનની ધારા એ જુદી જાય તો મનને મટાડવા ગંભીર ઔષધ છે ધ્યાન. વિચારની ધારા, ધ્યાનની ધારા બે જુદી ધારાઓ છે. વિચાર એ ધ્યાન નથી અને ધ્યાન એ વિચાર નથી. સમજાય છે? વિચાર છે અને ધ્યાન છે. જેથી સદમસ્ત અવસ્થા છે એટલે અધૂરી દશા છે. જેને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું નથી તેની સદમસ્ત અવસ્થામાં વિચાર છે અને ધ્યાન પણ છે. જ્યારે વિતરાગ કેવળ જ્ઞાની પરમાત્માને વિચાર નથી પણ શુક્લ ધ્યાનના છેલ્લા બે ભેદો ભેદરૂપ ધ્યાન હોય છે. તેરમાં ગુણસ્થાનના અંતે યોગ નિરોધના ક્રમમાં સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામનો ત્રીજો ભેદ અને પછી વ્યૂપરક ક્રિયા નિવૃત્તિ સમુક્ષ ક્રિયા નિવૃત્તિ નામનો ચોથો ભેદ હોય છે.
ધ્યાન પ્રચંડ અગ્નિ છે એમ પૂજામાં કહ્યું છે. ધ્યાન હુતાસન યોગ, હુતાસન એટલે અગ્નિ. અગ્નિને પૂછો કે તું કેટલું બાળીશ, અગ્નિ કહેશે તું પડીશ તો તને પણ બાળીશ, કંઈ બાકી નહીં રહેવા દઉં. ધરતી ઉપર જેટલા પદાર્થો છે તે બધાને બાળવાનું સામર્થ્ય અગ્નિમાં છે. ધ્યાનને પૂછશો કે તમે કેટલા કર્મો બાળશો, ધ્યાન કહે છે કે આ જન્મના, ગયા જન્મના અને અનંત જન્મના કર્મો બાળવાની તાકાત મારામાં છે. એકવાર તું ધ્યાનમાં જા. આપણે ધ્યાનમાં જતા નથી પણ મોક્ષ જોઈએ છે. ધ્યાનમાં જાઓ ત્યારે અવસ્થા બદલાઈ જાય છે. હા, એવું બને કે વિચાર કરતા કરતા ધ્યાનમાં જવાય, ધ્યાનમાં ડૂબી જવાય, પણ આમાં એક જોખમ છે ખરું, આ વિચાર કરતા કરતા ઊંઘમાં જવાય. સ્વાધ્યાયમાં બેઠા હોય ને ભાગ્યશાળી, પણ જીવને જોખું આવી જાય છે. વગર પથારીએ વગર પલંગે બેઠા બેઠા ઊંઘ આવી જાય. આપણે પૂછીએ જોખું આવી ગયું તો કહેશે સાહેબ તમારી વાત સાંભળીને હૈયામાં એવી ટાઢક થઈ ગઈ કે આંખ મીંચાઈ ગઈ, ઊંઘ આવી ગઈ, એમ કબૂલ નથી કરતો. વિચાર કરતા કરતા ઊંઘમાં પણ સરગી પડાય ને વિચાર કરતા કરતા ધ્યાનમાં પણ સરી પડાય. ધ્યાન કરતા કરતા વિતરાગ અવસ્થામાં જવાય. ધ્યાન કરશો નહીં તો વિતરાગ અવસ્થા પ્રાપ્ત નહીં થાય. જો ગુણસ્થાનની પરિભાષામાં વાત કરવી હોય તો અપ્રમત ગુણસ્થાન એટલે સાતમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી મુખ્યત્વે ધ્યાનની સાધના અને ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી મુખ્યત્વે વિચારની સાધના. તો અહીં વિચાર મુખ્ય અને ધ્યાન ગુણ અને સાતમા પછી ધ્યાન મુખ્ય અને વિચાર ગુણ. સાહેબ આ ઔષધ એટલે દવાની વાત છે. દવાની ઓળખાણ આપવામાં આવે છે કે દવા કેવી છે અને દવા શું કામ કરે છે. પ્રારંભ થાય વિચારથી, સરી પડે ધ્યાનમાં, તન્મન થાય સમાધિમાં ને પ્રાપ્ત થાય વિતરાગ દશામાં. આવી રીતે આ દશા પ્રાપ્ત થાય. માટે કહ્યું કે ઔષધ વિચાર ધ્યાન. વિચાર અને ધ્યાન આ ગંભીર શબ્દો છે. સમ્યક દર્શન થવામાં એટલે આત્મજ્ઞાન થવામાં વિચાર તે સાધન અને ધ્યાન પણ સાધન, આ બંને સાધન છે. સમ્યક દર્શન થતા પહેલા તત્વ વિચાર થાય, સદગુરુ પાસે જાય, શ્રવણ કરે, ધ્યાન પણ કરે ને સમ્યક દર્શન થયા પછી પણ વિચાર ને ધ્યાનની સાધના. અને જ્યાં પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં વિચાર પણ ખતમ ને ધ્યાન પણ ખરી પડે, આવી એક અવસ્થા છે. એને કહેવાય છે વિતરાગ અવસ્થા, સર્વજ્ઞ અવસ્થા. આ ગાથાની અહીં સમાપ્તિ થાય છે.
બસ આપણે અગાઉ વિચાર કર્યો કે કૃપાળુ દેવે આ 129મી ગાથા બહુ મહત્વની મૂકી છે અને એટલા માટે અહીંયા મુનિશ્રીએ ત્રણ પ્રવચનની અંદર એનો ઉલ્લેખ કર્યો છે. ગાથા એવી સંક્ષિપ્ત છે કે એમાં આખી આત્મસિદ્ધિની મૂળ સમસ્યા આવી જાય છે અને ઉકેલ પણ આવી જાય છે. એક જ ગાથામાં પ્રશ્ન અને સમાધાન આવી સરસ ગૂંથણી થઈ હોય એવી આ એક ગાથા 129મી. શું સમસ્યા જીવની? ભ્રાંતિ. જીવની સમસ્યા ભ્રાંતિ અને એનું સમાધાન વિચાર અને ધ્યાન. પણ આ સમસ્યા કોણ સમજે, કોણ સમજાવે? સદગુરુ. અને એ ઉપાય કોણ આપે? સદગુરુ. એટલે સમસ્યા, ઉપાય અને સમાધાન એક જ ગાથાની અંદર જો વાત હોય. જીવની અનાદિની ભૂલ પોતે પોતાને ભૂલી ગયો છે. આ ચાર શબ્દ જે છે, ભ્રાંતિ, રોગ, સદગુરુ, અને ઔષધ વિચાર, આ ચારેય ઉપર એક જ ગાથાની અંદર ચારેય તત્વનો સમાવેશ કરીને સદગુરુ અહીંયા એટલું જબરજસ્ત એક જ ગાથાનો વિચાર કરો. કદાચ એમ થાય કે આપણે આખી આત્મસિદ્ધિ નથી આવડતી, એટલો સમય નથી. તો એવી આત્મસિદ્ધિની અંદર કઈ ગાથા છે કે જે એક જ ગાથાનો વિચાર કરો, એનું ચિંતન કરો, એનું મનન કરો અને એક જ ગાથાની અંદર સમગ્ર આત્મસિદ્ધિ શાસ્ત્રોનો સાર આવી જાય. એમાં ઉપાય પણ આવે, ક્રિયાયોગ પણ આવે, માર્ગ પણ આવે. ખૂબ વિચારવું પડે. આ 129મી ગાથાના ત્રીજા પ્રવચનની અંદર ફરી ચારે વાત મુનિશ્રી બહુ સ્પષ્ટ કરે છે કે જોજો, આપણે આત્મસિદ્ધિ ગગડાવી જવામાં હોશિયાર છે. એમાં ઘણા તો કહેશે 35 મિનિટમાં ફેંકી દીધી. અરે ફેંકી નથી દેવાની આત્મસિદ્ધિ ભાઈ, હૃદયમાં નાખવાની છે. 45 મિનિટમાં આમ કર્યું છે. આપણે ઓલા નડિયાદમાં આત્મસિદ્ધિ રચનાનું એક સરસ મજાનું અદભુત સ્મારક બનાવ્યું છે. પછી એ સ્મારકના દર્શન કરવા જાય એટલે ત્યાં પેલો કાર્યકર છે ને, એ પૂછે કે સાહેબ તમારી પાસે કેટલો સમય છે? કેમ કે આપણે એમ થાય કે આત્મસિદ્ધિના રચનાના દર્શન છે તો આત્મસિદ્ધિ સાંભળવી છે, એટલે એમ કે કેમ તે પૂછ્યું. તો કે 15 મિનિટનો સમય હોય તો 15 મિનિટની આત્મસિદ્ધિ મૂકું, 30 મિનિટનો સમય હોય તો 30 મિનિટની મૂકું અને 1 કલાકનો સમય હોય તો 1 કલાક. અમારી પાસે બધી સીડી છે, 15 મિનિટમાં આત્મસિદ્ધિ પૂરી કરતી હોય તમારી. હજી તમે શું કઈ ગાથામાં છો, ક્યાં છો, શું સાંભળો છો, કાંઈ નહીં. તમે બેઠા અને એણે શરૂ કરી દીધું. જે સ્વરૂપ સમજાવ્યા પામ્યો દુખાનંદ, શું કીધું એને કઈ ખબર ન પડી, ત્યાંથી શરૂ થાય. આવી પ્રકારની આ વર્તમાન કાળની આ દુર્દશા છે આપણી. આપણે ફરિયાદ કરીએ છીએ કે કળિયુગમાં માર્ગ ક્યાંથી હોય. આપણી ફરિયાદ કળિયુગમાં માર્ગ ક્યાંથી, ક્યારે ફરિયાદ કરી કે કળિયુગમાં મન ક્યાંથી હોય? માર્ગ તો છે, તારે ક્યાં જોઈએ છે, તારી ક્યાં ઈચ્છા છે? અને એને માટે કેટલી સરસ વાત મૂકી છે ભગવાન બુદ્ધનું ઉદાહરણ આપ્યું છે. બુદ્ધ સંસારની અંદરની સ્થિતિ જીવે છે અને દુઃખી થઈ ગયા છે. ફરવા નીકળ્યા છે, રથમાં બેઠા છે અને એક ભીખ માગતો જણને જીવે છે. એને દરિદ્રતા છે. પૂછે છે સારથીને, સાહેબ એના કરમ, એ દુઃખી છે, એની પાસે પૈસા નથી એટલે માગે છે. આગળ ચાલે છે તો એક રોગી છે, એકદમ બેવડો ભળી ગયો છે, ઉધરસ ખાતો હોય છે, શ્વાસ ચડી ગયો છે. તો કે હા રોગ તો આવે, શરીર છે અને રોગ હોય. એથી આગળ જાય છે તો લાકડીના ટેકે ચાલતો વૃદ્ધ છે. તો વૃદ્ધત્વ તો સાહેબ બધાને આવે, જેને જેને કાયા છે એને વૃદ્ધત્વ આવે અને છેલ્લે કોઈ સ્મશાને મૃત્યુ થાય છે, લઈ જાય છે, એને જીવે છે કે આ શું છે. તો કે ગળો એને હવે બાળી આવશે. આ ચાર સંસારના દુઃખો જોયા અને ભગવાન દુઃખે દુઃખની આખી કલ્પના ઉપર આખું તત્વજ્ઞાન મૂક્યું સંસારનું. જો બરોબર અભ્યાસ કરતા હો તો ખ્યાલ રાખો, દારિદ્ર, રોગ, જરા અવસ્થા અને મૃત્યુ એ દેહને આધીન છે, એ દેહને લગતા છે. અને એના દુઃખ ઉપર ભગવાન બુદ્ધ કરુણાના અવતાર, એને આખા જગતને નવો ધર્મ આપ્યો. દુઃખ છે, દુઃખના ઉપાય છે વગેરે વગેરે, એના ચાર સૂત્રો છે દુઃખના. સમગ્ર બુદ્ધ ફિલોસોફી એ દુઃખ ઉપર રોકાયેલી છે. એ દુઃખ કેના? દેહના. અને એક આવો પુરુષ છે કે જેણે કીધું કે આ જીવને રોગ તો આત્માનો છે, આ દેહના દેખાતા રોગ ઉપર, દેહની દેખાતી તકલીફ ઉપર, દેહની દેખાતી અવસ્થા ઉપર આખું જગત એમાં ઊંધું પડ્યું છે. રોગની સત્તા શરીર ઉપર છે, આત્મા ઉપર વાત બેસે. ગમે તેવો રોગ હોય એની સત્તા કેના ઉપર? એના ગમે એટલા ઉપાય કરે. અને આ લખ્યું છે કે કદાચ વિજ્ઞાનમાં એનો ઉપાય ન મળે અને રોગ પાવરફુલ હોય તો રોગ શું કરે? દેહને ખતમ કરે. એથી વધારે શું કરે? ત્યારે આ ભ્રાંતિનો રોગ જે છે એની સત્તા આત્મા ઉપર છે. નિરોગી શરીર વાળો પણ ભ્રાંતિમાં મળે, મરી જાય તો એના જન્મવરણ ટળે નહીં. નખમાં રોગ ન હોય એવી કાળજી લે, રોજ જીમખાનામાં જાય, યોગ વગેરે બધું કરે, ઔષધ લે, આ કરે તે કરે, બધું કરે, શરીરની જાળવણી ઉત્કૃષ્ટ રીતે કરે, પણ ભ્રાંતિ હોય અને મરી જાય તો એના જન્મમરણ ટળે. ભ્રાંતિની નામનો રોગ છે, એ આત્માનો રોગ છે. અને એ રોગની સત્તા આત્મા ઉપર છે. કેટલી સરસ વાત મૂકે છે કે કૃપાળુદેવે આ ચાર સત્ય આપ્યા, બુદ્ધે ચાર સત્ય આપ્યા, દારિદ્ર, વૃદ્ધત્વ, રોગ અને મૃત્યુ. ભગવાને ચાર સત્ય આપ્યા, ભ્રાંતિ, સદગુરુ એની આજ્ઞા અને વિચાર ધ્યાન, ઔષધ. તું તરી જઈશ, તારો અનાદિનો નિકાલ થઈ જશે. વાત બરોબર બેસાડવી પડે, ખૂબ વિચારો, ચિંતન કરો. વાત ન પકડાય તો લખો, બરોબર લખીને ફરીથી ચાલો. કે આત્માનો ઇનકાર કરવો એનું નામ ભ્રાંતિ. ભ્રાંતિ ભ્રાંતિ ગમે તેટલું બોલી એને કદાચ ન પકડાય, કઈ વાંધો નહીં. સદગુરુએ સરસ રીતે સમજાવ્યું છે કે જે છે અને એને ન માનવું. જે છે, જેનું અસ્તિત્વ છે, જેને શાસ્ત્રોએ ગાયો છે, જેને ઋષિ મુનિઓએ આરાધ્યો છે, જેના વેદોએ ગીત ગાયા છે, આવો મહિમાવંત આત્મા છે એને ન માનવો. ના, હું આત્મા નથી, મેં ક્યાં જોયો છે, મેં ક્યાં જાણ્યો છે, હોય તો દેખાય નહીં. અને સમગ્ર પ્રવૃત્તિ દેહલક્ષી કરવી, સમગ્ર ક્રિયા દેહલક્ષી કરવી, અને એમાં ને એમાં પૂરું થઈ જવાનું. અને એમાં ચાર દુઃખ આવ્યા વિના રહીએ નહીં. ગમે તેવો હોય તો પણ એ સમગ્ર પ્રવૃત્તિ દેહલક્ષી કરે અને ચાર દુઃખ ભગવાને કીધા બુદ્ધે એ આવ્યા વિના રહીએ નહીં. અને જેને ભ્રાંતિ નિવારણ કરી એને ફરી જન્મ મરણ, એને આવા દુઃખો ક્યારે આવવાની સંભાવના નહીં. શરીર જ નથી તો એની ચાર અવસ્થા ક્યાંથી આવે? બુદ્ધ શરીરના દુઃખની વાત કરે છે, કૃપાળુદેવ આત્માના દુઃખની વાત કરે છે. એકવાર આત્માની ભ્રાંતિનો રોગ મટાડી દીધો તો જીવનની અંદર કદાપી અનંત કાળના પરિભ્રમણની અંદર તને એ ચાર દુઃખ ક્યારેય ન આવે. તો દુઃખથી મુક્તિ લેવી હશે તો આત્મભ્રાંતિ ટાળવી પડશે. સમગ્ર જગત શું પ્રયત્ન કરે છે? દુઃખના કારણો જે છે એની મુક્તિ કરે, કે રોગ ન હોય, દારિદ્ર્ય ન હોય, બધા વૈભવ થાય, બધા સુખી થાય, નંદનવન બની જાય દેશ, કોઈને વૃદ્ધત્વ ન આવે અને કોઈ મરે નહીં, બધા હાજર અમર થાય, સંજીવની વટી મળે જે જે દુકાનમાં જાવ. અહીંયા સંજીવનીનો અર્થ શું? અને કેમ મરી ગયો? તો કે સંજીવની ખાઈને મરી ગયો. સંજીવનીની બે દવા બે ગોળી રોજ લેતો હતો અને હજી હાંજે લીધીને મરી ગયો. પણ સંજીવનીને મરી ગયો, પણ કોણ જાણે સંજીવની શું? જેની ભ્રાંતિ ટળી એ તરી ગયો. ચાર વાત સમજાવે છે કે રોગ છે એ ભ્રાંતિનો છે, દુઃખ આપનાર છે એ ભ્રાંતિ છે, ભ્રાંતિ મટે તો જ દુઃખ મટે. જગતમાં દુઃખને મટાડવા માટે થઈને જબરજસ્ત આ બૌદ્ધ ધર્મ ચાલે છે, એમ જગતના કેટલાય સંપ્રદાયો ચાલે છે અને કેટલી દુકાનો ચાલે છે દુઃખનો નાશ કરવા માટે. પરમ કૃપાળુ દેવ કહે છે ભ્રાંતિ છે ત્યાં સુધી દુઃખ ન ટળે, ભ્રાંતિ મટે તો જ દુઃખ મટે, કેમ કે ભ્રાંતિ મટે તો જ માયા મટે, માયા મટે તો જ મોહ મટે, મોહ મટે તો જ અશાંતિ ટળે. આના સિવાય દુઃખ મટાડવાનો બીજો કોઈ 375 ના પત્રમાં કૃપાળુ દેવે લખ્યું કે સર્વ જીવ દુઃખ મટાડવા માટે ઈચ્છે છે, પણ એનો ઉપાય કોઈને હજુ લક્ષમાં આવ્યો નથી કે કારગત થતો નથી. દુઃખ મટાડવાના લાખ ઉપાય કરવા છતાં દુઃખ મટતું નથી. અહીંયા કૃપાળુ દેવે એક જ ઉપાય આપ્યો છે કે રોગ છે, દુઃખનું કારણ શું છે, મૂળ શું છે? તો ભ્રાંતિ. એ જો મટે તો સાહેબ આ ભ્રાંતિ કેવી રીતે મટે? પોતાને પોતાનું ભાન થાય અને પોતાને પોતાના ભાનનો સ્વીકાર કરવો, ઇનકાર નહીં. એમ તો સત્સંગમાં જાય ત્યારે હું આત્મા છું, આત્મા છું, એવું ઘણી વાર સાંભળે છે, સાંભળે છે છતાં સ્વીકાર કરતો નથી. અડિયલ દીકરા જેવો, બાપની બધી શિખામણ સાંભળે પણ સ્વીકાર ન કરે. બોલો, નોકર હોય ને એ શેઠનું બધું સાંભળે પણ સ્વીકાર ન કરે. એટલે કહેવત આવી ને, દેસાઈ બોલ્યા ને, જાપા સુધી સાંભળે બધું, કરે પોતાનું. એમ આપણે એ ટેવ પડી ગઈ છે અનાદિની, કે સાંભળવું બધું, વાહ વાહ કરવું, કેવું પણ કરવું. શું પ્રવચન હતું જોરદારો, આમાં બધું આવી ગયું. મૂર્ખ શું આવ્યું? તે કઈ ગ્રહણ નથી કર્યું, આવ્યું શું? તારે કઈ જોતું નથી, તારે કઈ ગ્રહણ કરવું નથી, તો પછી બોલવું શું? બધું આવી ગયું, પણ શું કામનું બધું? આત્માની ભ્રાંતિનું જ્યાં ભાન થાય એનું નામ સત્સંગ. મુનિશ્રી સ્પષ્ટ લખે છે, જો આત્માના સ્વરૂપની જાણ ન થાય, ભ્રાંતિનું ભાન ન થાય, તો એ સત્સંગ નથી. અને આવું કરાવી શકે એવો જગતમાં કોઈ પણ બીજો હોય દેવ, તો તે છે સદગુરુ. સુજાણ છે એ, પોતે જાણે છે અને એને અનુભવ પણ છે. પણ મુશ્કેલી શું છે? આપણે એને અર્પિત થતા નથી, આપણે એની પાસે એનો સ્વીકાર કરતા નથી, આપણે ગુરુ પાસે સમર્પણ કરતા નથી. ભ્રાંતિ છે ને એક જાતનું અહમ છે. જ્યાં સુધી અહમ ન ટળે ત્યાં સુધી સમર્પણ થઈ ન શકે. ન વિનય આવે, ન આદર આવે, ન બહુમાન થાય ગુરુ પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે, દેવ પ્રત્યે, કાંઈ ન થાય. જે કાંઈ લાગણી હોય એ ઉપર ચાલુ. બહુ ભાવ આવે તો દર્શન કરી આવશો, એથી વિશેષ નહીં. બહુ મુશ્કેલી છે, વાતને સમજવી પડે. એ કહે છે કે આ જીવનું જો કલ્યાણ કરવું હોય તો સદગુરુને અર્પણ થવું પડે. સદગુરુ ભ્રાંતિ બતાવે, સદગુરુ આત્મા બતાવે, સદગુરુ આત્માનો સ્વીકાર પણ કરાવે. અરૂપી છે છતાં આત્મસિદ્ધિની અંદર આવ્યું. શિષ્યએ પેલો પ્રશ્ન કર્યો છે કે નથી દ્રષ્ટિમાં આવતો. અરે સાહેબ, આ આંખ હોવા છતાં અમને દેખાતો નથી, અને દિમાગ બુદ્ધિ હોવા છતાં જણાતો નથી, જણાતું રૂપ. શું મહિંડા છો, આત્મા આત્મા આત્મા, કઈ ખબર પડે? આવો શિષ્ય, એને પણ સદગુરુ આત્માનો સ્વીકાર કરાવે છે. જો સદગુરુને એ ભાવપૂર્વક, વિનયપૂર્વક, બહુમાનપૂર્વક એની વાતને સાંભળે તો, પોતાનો અહમ છોડીને, પોતાનું અભિમાન છોડીને, સાંસારિક પોતાની સ્થિતિ છે એ પૌદ્ગલિક છે, દરેક વ્યક્તિની પર્યાય છે જુદી જુદી, દરેકની પર્યાય જુદી છે. કોઈ ભણેલો છે, કોઈ શ્રીમંત છે, કોઈ મોટો ડાયો છે, કોઈ હોદ્દેદાર છે, કોઈ પદવીધારી છે, કોઈ પ્રતિષ્ઠિત છે, આ બધી એની પર્યાયો છે. આ પર્યાયો અહમની બધી સ્વીકૃતિઓ છે. આ છોડે, જો પોતાની પર્યાય છોડે, પોતાનો મિથ્યા અહમ છે એ છોડે, તો સદગુરુના શરણે જઈ શકે. તો એક એને ભાવ આવે કે હું કંઈ જાણતો, અરે રે, આટલું આટલું મારા વિશે મને અભિમાન હતું, પણ આ સદગુરુનું વાત સાંભળ્યા પછી ખબર પડી કે મને તો આમાં એક અક્ષર પણ આવડતો કાંઈ ખબર પડતી નથી, મારું ડાપણ, મારી બુદ્ધિ ક્યાંય કામ નથી કરતી, લાખોના સોદા પાડવા સહેલા છે, જગતની કંઈક સમસ્યાઓ ઉકેલી દેવી એ સારું છે, પાંચમાં પૂછાઈએ બધું બરોબર છે, પણ જ્યાં સદગુરુની પાસે આવ્યા અને જ્યાં એમણે વિચારણાની વાત કરી એમાં ખબર પડી કે આપણે આમાં ક્યાંય નથી, આપણો ગજ વાગે નહીં. એ જો ભાન થાય અને નિશ્ચય થાય કે હું કંઈ જાણતો નથી, માટે જો મારે જાણવું હોય તો આ કહે છે એમ કરો. ત્રીજું સૂત્ર આવે ગુરુની આજ્ઞા. આજ્ઞા પાલન ત્યારે જ સંભવી શકે કે જ્યારે આપણને લાગે કે હું કંઈ કરી શકું એમ, હું પામર શું કરી શકું એવો નથી વિવેક. જેથી અંતરમાંથી આવે અવાજ કે હું કંઈ કરી શકું એમ, મારું કોઈ ગજુ નથી, મારી કોઈ હેસિયત નથી, મારી કોઈ ક્ષમતા નથી, મારી કોઈ યોગ્યતા નથી, ત્યારે ગુરુની આજ્ઞાના પાલનમાં, ગુરુની આજ્ઞાનું એક મહત્વ ઊભું થાય છે, એના પ્રત્યે આદર ઊભો થાય છે. અને જ્યારે ગુરુની આજ્ઞા પાલનની અંદરનો જવાબ મળે છે પોતાને સત્યની પ્રતીતિનો, ત્યારે શ્રદ્ધા ઊભી થાય છે. આ સમ્યક શ્રદ્ધાન એ સમ્યક દર્શનનું કારણ બને છે. ત્રીજું કીધું ગુરુ આજ્ઞા, અને ચોથું કીધું ઔષધ વિચાર. ચારે ચાર સૂત્રો, ચારે ચાર વસ્તુઓ જો બરોબર વિચારપૂર્વક બેસાડીએ અદ્ભુત છે, અને કોઈ મૂલ્ય થાય એમ નથી. વિચાર અને ધ્યાનને જુદા કર્યા છે, એક જ નથી. વિચાર તે વિચાર છે અને ધ્યાન તે ધ્યાન છે. શું ફરક છે? અને હા, અને મનને મિટાવવાથી ધ્યાન થાય. વિચાર મનથી થાય. મન વિચાર કરવાને ટેવાયેલું છે, પણ અત્યારે છે એ મન નહીં. કેમ કે વિચાર કયો કરવો છે? તત્વનો. શબ્દ પ્રયોગ સરસ આપ્યો છે બુનીશ્રીએ કે જો વિચાર તો સાંસારિક પણ હોય, લૌકિક પણ હોય, જગતના વિચારો પણ હોય, લોકના વિચારો પણ, એ વિચારો કરી કરીને તો આ મન ઘસાઈ ગયું છે. એ મનથી હવે આ તત્વના વિચાર થઈ શકતા નથી. હાવ ઘસાઈ ગયું છે, કામ બુઠું થઈ ગયું છે, કામ આવતું જ નથી. ને બહુ વિચાર કર્યો પણ મને કઈ સમજનો નહીં પડે. તને સમજ તો આંખોથી પૈસાનો વિચાર કરશ, પરિવારનો વિચાર કરશ. તારી તાકાત છે તત્વની વિચાર કરવાની? તું એમાંથી જો નવરો પડ અને નિરર્થક છે એવું તને લાગે અને આનું માતને સમજાય તો આનો વિચાર થાય છે. એમને વિચાર થઈ જાય? ઉત્તરાધીન સૂત્ર હાથમાં લીધું તત્વનો વિચાર આવે? કઈ નહીં આવે. અમારી પાસે આટલી સીડી છે આ ગુરુની, રાગ તારે ખિસ્સામાં કી સીડી, સીડી સીડી ના ઠેકાણે રહેશે. ઓલો ગુરુ સીડીમાં જ રહેશે, તારામાં નહીં આવે. કેમ કે તને મહાત્મ્ય નથી. મન એને પ્રજ્ઞામાં પરિવર્તિત કરવું પડે. વિવેકયુક્ત મનની સ્થિતિ જ્યારે થાય ત્યારે એ મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે, ઢળે છે. અને પ્રજ્ઞા બુદ્ધિ કરતા શ્રેષ્ઠ અવસ્થા છે. આપણી અવસ્થા મનથી બુદ્ધિ સુધીની છે. ગમે તેવો નિર્ણય લેવો હોય, સારા ખોટાનો, ગણિતના લેખા જોખા કરવા હોય, લાભ હાનિના ગણિત કરવા હોય, તો આપણી બુદ્ધિ પટુ છે, ચપ્પડ છે. પણ પ્રજ્ઞા, પ્રજ્ઞા એટલે હેય, ઉપાદેય અને જ્ઞેય. આવો વિવેકયુક્ત મન, વિવેકયુક્ત બુદ્ધિ, વિવેકયુક્ત વિચાર, અને એ વિચાર પોતાના અસ્તિત્વ સાથે જોડાય કે મારું શું કલ્યાણામાં, મારું હિત શું, મારું મંગલ શું, મને ઉપકારી કેવી રીતે. કરોડ રૂપિયા આવ્યા પણ હું બીજી ક્ષણે જો મરી જવાનો હોઉં તો એ રૂપિયા શું કામના? તમે અહીંયા જાઓ અને પછી તમને ખૂબ લાભ મળશે પણ તમે પાછા નહીં આવી શકો. થોડો વિચાર કરે પણ શું કામનું મારે? પોતાનું હિત, પોતાનું મંગલ, પોતાનું કલ્યાણ એ ચિંતવી શકે. આ પ્રજ્ઞા છે. આને હેય ઉપાદેય. મને કરોડો રૂપિયાનો નફો થશે પણ હિંસાના ભયંકર પરિણામ છે અને એનું પરિણામમાં નારકીની ગતિ છે. તો આજે લાખ કમાઈને કરવું છે શું? જો નારકીના બંધ કરી અને આવા દુઃખો જ સહન કરવાના હોય તો મારે જાતે નહીં ને મારી આ ગતિ કરવી? આ હિંસાના પરિણામ, પૈસા મળે છે પણ પૈસા કામના શું? પ્રજ્ઞા જ્યારે આવશે ત્યારે એ આત્મલક્ષી વિચારણા શરૂ થશે. જ્યાં સુધી ઘસાતું મન છે, ચંચળ મન છે, સંકલ્પ વિકલ્પ વાળું મન છે, ટૂંકી બુદ્ધિનું છે, ટૂંકા સ્વાર્થના વિચારો છે, ત્યાં સુધી મને બે પૈસા મળે છે ને બસ, એને કારણે ગમે તેટલી અનીતિ કરવી, અધર્મ કરવો અને બધા જ ધોરણો ન્યાય નીતિના બાજુ ઉપર મૂકી દેવા, આ વિવેકહીન મન છે. આવું મન છે. પણ અહીંયા મુનિશ્રી કહે છે કે તત્વ વિચારણા આ મનથી થાય નહીં. પ્રજ્ઞાવાળું મન, પ્રજ્ઞાયુક્ત બુદ્ધિ એવું મન, એ જ અતિન્દ્રિય તત્વમાં પ્રવેશ કરી શકે છે, બીજું કોઈ ન કરી શકે. માટે વિચારની પણ સાધના કરવાની, અને એ વિચારની સાધના તત્વની વિચાર કરવા દ્વારા મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે. આપણું મન અત્યારે સામાન્ય મન છે, પ્રજ્ઞાવંત નથી, તો પ્રજ્ઞામાં કેવી રીતે જાય, પ્રજ્ઞાવંત કેવી રીતે બને? તત્વનો વિચાર કરવો. તો તત્વનો વિચાર શેના આધારે કરવો? તો સદગુરુના બોધના આધારે, જ્ઞાનીઓના બોધના આધારે જો હું વિચાર કરું એનો, તો ચોક્કસ મારી બુદ્ધિ છે એ પ્રજ્ઞામાં પરિવર્તિત થયા વિના રહે. કેમ કે મને જીવનનો વિચાર આવે, મૃત્યુનો આવે, પરિભ્રમણનો આવે, કર્મનો આવે, બંધનો આવે. એટલે સૌથી સરસમાં સરસ વિચારણા, ટૂંકામાં ટૂંકી આ બધું લાંબુ ન હાલવું, નવ તત્વની વિચારણા. આખો તત્વ વિચારમાં જૈન દર્શને નીચોડ આપી દીધો, એવી ફોર્મ્યુલા આપી કે જગતની અંદર હજી આ પ્રકારની કોઈ એવી ફોર્મ્યુલા નથી. સંસારની એક જ લીટીની અંદર કે જીવ અજીવ, આશ્રવ પુણ્યપાપ બંધ, સંવર નિર્જરા મોક્ષ, નવ તત્વ હેય ઉપાદેય અને જ્ઞેય આના આધાર ઉપર ચાલ્યા જાઓ, તમને આખો સંસાર પણ સમજાઈ જશે અને મોક્ષ પણ સમજાઈ જશે. આ બંધ અનાદિથી કેમ છે? આશ્રવના કારણે. આશ્રવ શેનો છે? જીવને અજીવનો. સંવર શું છે? આશ્રવને રોકવો છે, જીવને અજીવનો સંપર્ક રોકવો છે. નિર્જરા, પૂર્વે સંપર્ક થયો છે એના બંધનો તોડવા છે. પરિણામ શું? તો મોક્ષ. એકનું પરિણામ બંધ, એકનું પરિણામ મોક્ષ, એકનું પરિણામ સંસાર, બીજાનું પરિણામ મુક્તિ. એક જ ફોર્મ્યુલા, એક જ ફોર્મ્યુલામાં તમામ આખા વિશ્વનું રહસ્ય. આ તત્વ વિચાર જ્ઞાનીઓએ, ઉમાસ્વાતી મહારાજે કહ્યું કે તત્વની વિચારણાને શ્રદ્ધાન કરે એ સંકિત છે, એ સમ્યક દર્શન છે. બુદ્ધિ પ્રજ્ઞાવાન બનશે, તત્વની વિચારણા કરશો તો. પણ આ તત્વ ક્યારેક અઘરું લાગે, લાંબે સુધી ન ચાલી શકીએ, એટલે પછી સદગુરુના વ્યાખ્યાનો પ્રવચનો એ થોડા આપણે સમજી શકીએ એવી સાદી ભાષામાં, આપણી ભાષામાં. તો એનો વિચાર કરવો, ગુરુના બોધનો વિચાર કરવો. તત્વની જે બોધ હોય તે જ કથા વાર્તા વાળા ગુરુની બાજુ ઉપર મૂકી દેજો. તત્વ આધારિત જેની વાતો હોય, જેનું લક્ષ તત્વનો દ્રષ્ટિ કરાવવાનું હોય, એનો બોધ જ આપણને ઉપકારી થાય, એ બોધ જ આપણી બોધિ બની શકે. બોધિ એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ સંબોધિ છે. ત્રણેય ભેગા થાય એ સંબોધિ, એક એક છે એ બોધિ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય એકત્વ થાય છે એ સંબોધિ છે. સંબોધિ છે એ જીવની મુક્ત અવસ્થા છે. તો પછી એને કહ્યું કે આવું મન સરસ મજાનું કર્યું, પછી આગળની પ્રક્રિયા, વિચારની પ્રક્રિયા પૂરી થઈ, અને વિચાર કરતા કરતા ધ્યાનમાં સરી ગયો. કેટલો સરસ મજાનો ઉપાય આપ્યો છે કે વિચાર કરતા કરતા ધ્યાનમાં. તો કે કેવી રીતે સરી પડાય? તો કે વિચાર મનની સહાયતાથી થાય, અને આ મનને મિટાવી દેવાનું. આ મન કામ કરતું બંધ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, અમનસ્ક અવસ્થા આપણને હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં આપી છે કે ધીરે ધીરે. અને એમણે તો આપી છે, પણ આચારાંગ સૂત્રની અંદર આ વ્યવસ્થા, આ પ્રયોગ એક એક જૈન ભાગશાળી છે કે એને તો પ્રયોગમાં આપી છે. કૌશક, કૌશક શું છે? અમનસ્ક અવસ્થા. કેવળ ચિંતન, કેવળ ચિંતન, પરમ તત્વનું ચિંતન, અને એમાં દેહથી ઉપર ઉઠીને તો દેહમાં મન આવી ગયું કે નહીં? આવ્યું ને, અરે મનથી ઉપર. એટલી સરસ વ્યવસ્થા, સાધનાની પણ વ્યવસ્થા. એને કહ્યું છે મન મટાડવાનું. મન મટે તો માયા મટે, માયા મટે તો સંસાર મટી જાય. માટે મનને મટાડવા ગંભીર ઔષધ છે ધ્યાન. ધ્યાનથી મન મટી જાય, પણ લક્ષ્ય હોવો જોઈએ. હવે ધ્યાન કરવા બેસે એમાં જ મનને કેન્દ્રમાં રાખે તો. ઘણા લોકો ધ્યાન કરે ત્યારે કોઈ વિચાર સાથે ધ્યાન કરે તો વિચારનો આધાર તો મન છે, નહીં તો તમારો વિચાર ટકે જ નહીં. હવે એના આધાર ઉપર ધ્યાન કરે તો મન તો ઊભું જ છે, એટલે કે ઊંઘની અંદર જાય, પ્રમાદ થઈ જાય. એટલી દરેકે દરેક દશા સમજાવે છે અહીંયા. આ મુનિશ્રી છે ને પ્રયોગવીર છે, આ બધામાંથી પસાર થયા છે. આટલું સરસ વિવરણ આવ્યું છે એનું કારણ એ છે કે આ સુજાણ છે. ભાનુભાઈજી મહારાજ સુજાણ છે, બાકીના એ બધા ભાષણ કર્યા છે મારી જેમ. અને આપણે બધા એવા અંધાપામાં છીએ, આ આમ છે ને આમ છે ને આ જ્ઞાની. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે આ જ્ઞાની છે ને આ ગુરુ છે એવી લપમુખ, અને એક કૃપાળુ દેવને પકડી લે આપણ બહુ તારું. આમ છે ને આમ, કોઈ તને નહીં મળે. સુજાણ શોધવો આકરો છે. એને આ બધી પ્રસાર થયા છે ક્રિયામાંથી. એટલે કહે છે વિચારતે ધ્યાન નથી, ધ્યાનતે વિચાર નથી. વિચારની ધારા અને ધ્યાનની ધારા બંને જુદી છે. ધ્યાન એ તો પ્રચંડ અગ્નિ છે. જો બહુ સૂત્ર આ મહારાજ સાહેબ એક આપ્યું છે, આપણે બધા ગયા હતા, આપણે ઘણી વાર ગયા છીએ. એકવાર ધ્યાનની બાબતમાં એમના પ્રવચનમાં સરસ આવ્યું કે શું કરવું આખરે જીવે મુક્તિ મેળવવા માટે. એમનું પ્રવચન બહુ થોડું, એની સીડી હતી ત્યારે આપણને આપી હતી. એણે કીધું કે કર્મ જો જાય, કર્મ ટળે તો આ બધી વાત પૂરી થઈ જાય ને. તો કે કર્મનું સ્વરૂપ સમજી લ્યો. કર્મ ક્યારે ટળે? કર્મનું ટળવું એટલે શું? તો કેટલીક વસ્તુ એવી છે એને મટાડવાની હોય, કેટલીક વસ્તુ એવી એને કાઢવાની હોય, અને કેટલીક વસ્તુ એવી એને બાળવાની હોય. કર્મ દાહ્ય છે, જો સમજી લેજો શબ્દ બરોબર. કર્મ છે એ દાહ્ય છે. એ દાહ્ય એને સળગાવ્યા વિના ક્યારે કર્મ આમૂલ ચડે નહીં, નહીં તો એનું બીજ તો ઊભું જ રહે. એ ગમે તે સ્વરૂપમાં એ પાછા જાગતા ના જાગતા એનું બીજ જાગૃત રહેશે. કર્મને જો ટાળવા હોય તો એને બાળવા પડે. જેમ કેટલોક કચરો હોય છે તો એને બાળવો જ પડે, બાળવો જ પડે. એમ કર્મ દાહ્ય છે. તો કર્મ દાહ્ય છે તો કર્મ છે ક્યાં? આત્માના પ્રદેશો ઉપર. તો હવે આપણે આને બાળવા માટે શું કરવું? આત્માને બાળવો. તો એને કહ્યું કે આ ધ્યાન છે એ અગ્નિ છે, ધ્યાન છે એ અગ્નિ છે. ધ્યાન પ્રચંડ અગ્નિ છે, અને પ્રચંડ અગ્નિ છે એટલે જયારે ધ્યાનનો અગ્નિ હશે ત્યારે શું અવસ્થા શું થશે? આત્માના પ્રદેશ ઉપર રહેલા કર્મના દલીકો બધા બળવા માંડશે, ખરશે નહીં, બળી જશે. કર્મ દાહ્ય છે. જો કર્મના દલીકોને ખતમ કરવા હોય તો એને બાળવા પડે, અને ધ્યાન સિવાય બીજો કોઈ અગ્નિ છે નહીં. તો ઔષધ વિચાર, વિચાર એટલા માટે કે ધ્યાનની ભૂમિકા સ્વસ્થ થાય એટલા માટે. પ્રજ્ઞાયુક્ત વિચાર, અને ત્યાર પછી ધ્યાન. વિચારથી પણ પર, વિચારાતીત અવસ્થા. એટલે આમ કરતા કરતા અને ધ્યાન કરતા કરતા વિતરાગ અવસ્થામાં જવાય. ધ્યાન કરતા કરતા વિતરાગ અવસ્થામાં જવાય. એને કહ્યું છે સમ્યક દર્શન થવામાં, આત્મજ્ઞાન થવામાં સાધન અને ધ્યાન સાધન, વિચારે સાધન અને ધ્યાન પણ સાધન, બંને છે. એક પછી એક અવસ્થા લઈ લેવાની અને બંને પૂરી થાય એટલે વિતરાગ અવસ્થા થાય, અને વિતરાગ અવસ્થા એ સર્વજ્ઞની અવસ્થા છે. કેવળ જ્ઞાન ક્યારે થાય? વિતરાગતા આવે ત્યારે. એ બધા જુદા જુદા શબ્દો. એક વાર વિતરાગ થયો એટલે કેવળ જ્ઞાન થાય, વિતરાગ ન થયો હોય તો. જગતની એક પણ ચીજ પ્રત્યે સે જેનું મનનો રાગ રહી ગયો હોય તો કેવળ જ્ઞાન થાય. ગાંધીએ કૃપાળુદેવના પરિચયમાં લખ્યું છે, કૃપાળુદેવની ઉંમર 25 વર્ષની અને ગાંધી 24 વર્ષ, એને લખ્યું છે કે એક જગતની એક પણ ચીજ પ્રત્યે મોહ થતા મેં એમને જોયું. આવા વિતરાગતાની જાત વેપારીની નહીં પણ વિતરાગીની છે. આ વિતરાગતા એક પણ ચીજ પ્રત્યે, તણખલા પ્રત્યે પણ, એક રજકણ પ્રત્યે પણ, જેને લેશ માત્ર આસક્તિ નથી, એ બધાની વચ્ચે હોવા છતાં, વચ્ચે હોવા છતાં એને એના પ્રત્યે આસક્તિ નથી, આવો વિતરાગ ભાવ, આવા વિરતિના પરિણામ જેને છે, આ પોતાના કર્મોને બાળી શકે છે, એ કર્મના ગર્વને હટાવી શકે છે. આવું અદ્ભુત ચરિત્ર કૃપાળુદેવનું, એના આધાર ઉપર એનો આવો બોધ, અને આવો પ્રયોગ કરીને જે આ ભઠ્ઠીમાંથી પસાર થયા છે એવા સુજાણ, એવા સદગુરુ, એવું અહીંનું વિવરણ, આ દેય ભેગું થયું છે આપણને, એટલે આપણને આ બધું સમજાય છે. જો આપણે સમજીએ, બધા જે કાંઈ મગજની અંદર ભૂસું ભરે અનેક બાબતમાં બધું બાજુ ઉપર મૂકી દેવાનું. અત્યારે તો માત્ર એક કે ભ્રાંતિ ટળે, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, બસ ભ્રાંતિ ટળે, આ સદગુરુ મળ્યા છે, આ સુજાણ પુરુષ મળ્યા છે, મારો રોગ ટળે, એનું ઔષધ હું કરીશ, એની આજ્ઞા પાડીશ. ઔષધ વિચાર ધ્યાન છે, તો હું વિચાર મારો પ્રજ્ઞાયુક્ત વિચાર કરીશ અને ધ્યાન મન રહિત ધ્યાન કરીશ. વિશેષ અવસરે
દિન રાત રહે તદ ધ્યાન મહિ પર શાંતિ અનંત ઉદામયે પ્રણમુ પદ તે વરતે પ્રણમુ.